તારીખ 16/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પ્રવચન સળંગ પ્રવચન નંબર 155
જૈન દર્શનમાં ના વક્તાઓને અથવા અન્ય દર્શન જૈન દર્શન વિચાર ના કરી તું જરાક ટલી કરશો એટલે ક્યાંય ભૂલ નહીં થાય.
તો ચોકડી પડતી જ
જાય છે. એક સેકન્ડ થઈ જશે. આ બરાબર આ બરાબર નહીં આ બરાબર આ એને છત્રી થઈ જશે. કાં તો સત્પુરુષ માર્ગદર્શન આપે ને નહીંતર પોતાનો આત્મા આપે એ સિવાય બીજો આનો ઉપાય પછી વાંધો. એમાં જે તુલનાત્મક વિચારસરણીનો જે વિચાર આવ્યો એમાં એ કે જગતની અંદર અનેક ધર્મના પંથો છે, સંપ્રદાયો છે, અનાદિથી છે. તેમ છતાં આપણે આપણા ભરત ક્ષેત્રનો જો વિચાર કરીએ તો આ ક્ષેત્રની અંદર પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ કાળ શરૂ થયો એ પહેલાં અહીંયા યુગલિયાના ક્ષેત્રો હતા. એટલે ધર્મકર્મનું કોઈ ક્ષેત્ર જ નહોતું. યુગલિયાના ક્ષેત્રમાં કોઈ ધર્મકર્મ નથી. ત્યારે એટલે એમાં મોક્ષ ગતિ નહોતી, ધર્મની કર્મમાં નરકની ગતિ નહોતી, બંને બંને ગતિ છે. મનુષ્ય ઉપયોગતા પણ એવી પરિસ્થિતિમાં એકાળ પસાર થાય છે. એ ચોથા આરાના પ્રારંભમાં પછી જ્યારે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર થયા એમણે દિવ્યથનીમાં મોક્ષ માર્ગ ખોલ્યો. જેવો દિવ્યથનીમાં મોક્ષ માર્ગ ખોલ્યો તો જે પાત્ર જેવો હતા એને અનુકૂળ વાત પડી. એને અંદરથી એના આત્માએ હકાર કર્યો. મોક્ષ ગતિમાં સીધાવા માંડ્યા. કેટલાક જીવો એવા હતા કે એમાંથી કોઈને વિરુદ્ધતા લાગતી હતી કે આ કે છે એવું ન હોય તો કોઈ પોતાના મતિ દોષથી અન્યથા સમજતા હતા, બીજી રીતે સમજી જતા હતા. જે કહેવા ધારતા હતા એ નહોતા સમજતા પણ બીજી રીતે સમજી જતા હતા. એવા બે પ્રકારને લઈને બીજા બધા ધર્મો અને ત્યારથી સાતમી નાખી ચાલુ થયું. હવે જે અન્ય મતોની ઉત્પત્તિ થઈ એ ઉત્પત્તિ સ્થાન પણ દિવ્યધની છે અને મોક્ષ માર્ગની ધર્મ માર્ગની ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ સ્થાન પણ દિવ્યધની છે. એટલા માટે બધા ધર્મ મતોમાં કોઈ વાત સાચી હોય છે કેમ કે એને ત્યાંથી જ પકડી છે એ વાત. જેમ કે એક સાંખ્ય લઈએ આપણે તો સાંખ્યમાં આત્મા નિત્ય છે એ વાત પકડી છે. તો જૈન દર્શનનો જે નાતા હોય જૈન ધર્મ એ સમજી લે છે કે આત્મા નિત્ય છે એ વાત સાચી છે પણ આ લોકો એ એક જ વાતને મુખ્ય કરીને બાકીનું જે ઉડાવે છે એ ભૂલ છે. એટલે એ વાત કરે છે કે એને એ જે સાંખ્યનું શાસ્ત્ર માનતા એને દોષ નથી થતો. તો કે આત્મા અનિત્ય છે તો બૌદ્ધ દર્શન એના ઉપર જાય છે. પરિણામથી પદવી હોવાથી આત્માનું અનિત્યપણું પણ છે પણ એકાંતે આત્મા નિત્ય નથી. એકાંતે આત્મા નિત્ય નથી પણ જેને એકાંત કર્યો તેમની મતમાં ગયો. જૈન દર્શનના શાસ્ત્રમાં પણ આ પરિસ્થિતિ છે કે આ શાસ્ત્ર સમ્યજ્ઞાનીનું લખેલું હોવા છતાં જો પોતે સમજણ ફેર કરે ત્યારે એ વખતે પોતે અન્ય મતમાં આવી જાય છે, ગ્રહિત મિથ્યાત્મા આવે છે. અન્ય મત કહો કે ગ્રહિત મિથ્યાત કહો, આપણે ઓલાના સ્થૂળ પરિણામની અપેક્ષા એને ગ્રહિત મિથ્યાત્વ કહીએ છીએ. અહીંયા સૂક્ષ્મ પરિણામથી ગ્રહિત મિથ્યાત્વ થાય છે પણ વર્ગ એની ક્વોલિટી એક જ, બે નથી. ક્વોલિટી ગ્રહિત મિથ્યાત્વની ક્વોલિટી એક છે પછી એમાં તીવ્રતા મનતાનો ભેદ છે. એટલે ગ્રહિત મિથ્યાત્વ સહેજે થઈ જાય જો જીવ ભૂલ કરે તો નાના વિષયમાં ભૂલ કરે તો ગ્રહિત મિથ્યાત્વના વાત ન લાગે. આ સીધી સાદી વાત છે. એટલે એ દ્રષ્ટિએ જ્યારે જેટલી વાતો સામે આવે ત્યારે આ જાતનું તુલનાત્મક જ્ઞાન હોય તો ક્યાંય જીવ ફસાય નહીં કેમ કે એને બરાબર ખ્યાલ આવે છે કે આમ અહીંયા ફેર પડે છે, અહીંયા ફેર પડે છે, અહીંયા ફેર પડે છે, એમ તુલનાત્મક
દ્રષ્ટિકોણ.
તુલનાત્મક દ્રષ્ટિકોણમાં એક ભૂલ ક્યાં થાય છે, જરા એક લાલ બત્તી જેવી વાત છે, એ કરશે વિચારવા જેવી છે કે અમારે ત્યાં એક ભાઈ આવે છે, અમને નાન ભાઈ જાણે અને સ્વાધ્યાય ભાઈ ભાઈ ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતા, ક્યારેક આવે તો મહિનાઓ સુધી આવે, ના આવે તો મહિનાઓ સુધી ના આવે. હું તો આ બાજુ વળેલા એમના વિશેષને હિસાબે ગુરુદેવને તરફ વળેલા તે પણ એના સાથે સાથે આવતા જતા થયા. પછી એ ભાવનગરમાં આવેલો સંન્યાસ આશ્રમ છે ને, પરિણામ કરી શું ત્યાં પણ અવારનવાર જાય, કોઈ સંન્યાસી આવે એના સત્સંગ, એનો સત્સંગ કરવા જાય. જશોદનાથની અંદર કોઈ વિદ્વાન વેદાંત ના આવે તો સંન્યાસીઓ આવે તો એને પણ સાંભળવા જાય. એક વાર રસ્તામાં મને મળી ગયા રાત્રે, મારા ઘર બાજુથી પરિણામ બાજુ જતા હશે, એટલે કે હું સંન્યાસ આશ્રમમાં ગયો હતો, બહુ સારા સંન્યાસી આવ્યા છે, બહુ સરસ વાત કરે છે, ઉપદેશની વાત બધી જ સારી હોય છે. બધા ધર્મની અંદર એટલી તો બુદ્ધિ ધર્મના તેતે ચલાવનારાઓએ વાપરી છે,
અમુક તો સારું મતે છે
કે આત્માને પાપ કરવામાં કોઈ સપોર્ટ નથી કરવાનો, એ ધર્મનો વિષય નથી, અધર્મનો વિષય છે. અને સારા કાર્યો કરવા, સત્કાર્યો કરવા, આત્મગુણો કેળવવા, ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, આ બધી વાત તો બધા જ ધર્મ છતાં દેહધારી છું એને ઉપયોગ ધારી છું એ વાત સામે ટકરાવી દે, અને એ એવી રીતે ટકરાવી જોઈએ કે ઉપયોગ ધારી છું એનો વિજય થાય, દેહધારી છું. જ્યારે હું ઉપયોગ ધારી છું તો પછી હું દેહ ધારી છું એમ જોઉં છું કેમ, એવું અનુભવું છું કેમ, અહીંયા લડાઈ ચાલે. જ્યારે પોતાને એમ લાગે કે હું દેહ ધારી છું એ એક અવિવેક થાય છે, કે જે અવિવેકનું ફળ સંસાર પરિભ્રમણ છે, જન્મ મરણ છે. કારણ કે દેહધારીનું મરણ છે ને, જે દેહધારી નથી એને મરણ શું, એને જન્મ શું, મરણ તો દેહધારી નથી. સાચે સાત ભરી જતો એવી રીતે પોતે બેશુદ્ધ થઈ જાય છે, કરતા પહેલા મૂળભાગ મનુષ્ય બેશુદ્ધ કેમ થાય છે, સાચે સાત પોતે મરી મરી જાય છે એવું એને કલ્પના થાય છે, કલ્પના એટલે સાચું જ લાગે છે, એટલું બધું દુઃખ થઈ આવે છે કે શુદ્ધ શાંત ગુમાવી દે છે, એના એના જન્મ મરણ છે. જે વિવેક થયો કે હું દેહધારી નથી, હું તો ઉપયોગ ધારી છું, તો આ વાત દેહધારી છું એ છૂટી ન જાય ત્યાં સુધી એનું ઘર્ષણ ચાલે. જ્યારે બે વાત સામે સામે હોય તો ઘર્ષણ ચાલે, ક્યાં સુધી ઘર્ષણ ચાલે કે બે માંથી એકનો નાશ થાય ત્યાં સુધી. દેહધારી છું ઘર્ષણ ઉપયોગની ઉપયોગમાં રમણતા કેવી હશે, ઉપયોગ ધારી પોતે છે ચૈતન્ય પિંડાર, એમાં ઉપયોગની રમણતા કેવી હશે,
સ્વાધ્યાય
કરવા માટે જ્ઞાન દશા સમજાય તો જ્ઞાન પ્રાપ્તિ વિશે સમજાય છે. અને તો સર્વથી સૂક્ષ્મ અને રહસ્યભૂત વિષય એ છે અને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ વાત આનાથી જાણ થયો છે. ગ્રંથોને શાસ્ત્રો નથી વાંચ્યા એમ નહીં, ભૂતકાળમાં આનંદ દ્વાર વાંચ્યા છે, પણ કાર્યની રીત જે છે કઈ રીતે કામ થાય એ જાણ થયો છે. એટલે એ એ એ જાણવાનો સુગમમાં સુગમ ને સહેલામાં સહેલો ઉપાય જ્ઞાન દર્શને ઓળખવી. ઉપયોગ ધારે છો એમ પકડે અંદર તો એ ચાલ્યા કરે, ઉપયોગ બીજે જાય તો અંદર થયું ન જાય. ઉપયોગ ધારે છો એમ કંઈક અંદર પકડે જાય તો ખરેખર એ વિષય છે. પછી જો હું સાંભળી જવું જે સ્વાધ્યાય ને પણ કંઈક અંદર પકડ આવે તો શું છે કે ઉપયોગ બીજે જાય તો અંદરની વાત ન જાય ચાલ્યા કરે. ઉપયોગ ને પકડે ને ઉપયોગ ધારે છે, ઉપયોગમાં હું પણ એમ પકડે ને ઉપયોગ ધારે છે એમ જેમ છે. બીજું ખાવું પીવું અને બીજી જે શરીરની જેટલી પ્રક્રિયા છે શરીર ધારી પડે તે કઈ ઉપર ચલી નથી થતી, એ તો પકડીને કરે છે શરીર, તો હું એમ પકડીને કરે છે એ બધી ક્રિયામાં. તો અને ઉપયોગ ધારે છે એમાં ઉપયોગ મોજૂદ છે, અહીંયા છે, છતાં એને પકડીને નથી કરતું. એમાં એક પ્રક્રિયામાં જ ફેર છે, જે બીજી ક્રિયામાં આવે છે ત્યારે તો એને પકડી પકડીને કરે છે
સમગ્રપણે. સમગ્રપણે
સમગ્રપણે પકડે છે,
એવું ઉત્પ્રોત થઈને
તારે ખોર થઈ જાય પકડે એ જ પકડે છે
એવું પોતાની સાથે ઉત્પ્રોત થવાનું થતું નથી.
સાથે એનો હેતુ છે એકલા વાંચો કે સમૂહમાં વાંચો, એકલામાં વધારે ઉંડાણમાં જવાય છે. સમૂહમાં એટલું ઉંડાણમાં નહીં જાય કેમ કે એટલો ઉપયોગ થોડો બીજા ઉપર પણ રહે છે, પણ એકાંતમાં આવા ગ્રંથમાં વાંચન તો એક એક વાતની અંદર એના પોતાના પોતાને પકડી પકડીને ઉતરીને આગળ શું કરવા ચાલે, એક એક વચન એવા છે
એટલે એ વચન માં ખાતરી કરતો જાય ને, એ વચન ની ઉપર ખાતરી કરતો જાય પોતે, પછી જ આગળ વધારે સુધી વધી જ ના શકે. ચૌદ નું પેલા લઈ જશે, ચૌદ નું ભાનું વિધિ કરી. આવતીકાલે હું જઈશ ને પરમ સવારે, એટલે હવે પૂરું નહીં થયું, બહુ ઘણા પાના બાકી રહી જશે. એટલે ચૌદ નું પાનું પ્રથમ હોય છે. હવે આના પછી ચૌદ નું પાનું ભણવું, વિધિ જે છે કે છે ને સાક્ષાત થવાની વિધિ કે છે એ પાનું પહેલા લઈ જશે. પોતાની વિધિ કે છે સ્વરૂપ સાક્ષાત ત્યાંથી કહેવામાં આવે છે.
એમનો અનુભવ જ્ઞાન પણ બહુ તીવ્ર હતું, સિદ્ધાંતિક જ્ઞાન પણ બહુ સૂક્ષ્મ હતું. એ તો સાધારણ કોઈ વ્યક્તિ થઈ ગઈ છે, 20 વર્ષ પહેલા થઈ ગઈ છે, ગજબની વ્યક્તિ. એ ચિત્તવિલાસ તો આજે સારા સારા વિદ્વાન નથી, ચિત્તવિલાસ તો સારા સારા વિદ્વાન નથી, સિદ્ધાંતિક વાત નથી સમજી શકતા, એવી સૂક્ષ્મ વાત કરે છે. એટલે તોડવામાં આવે છે તો તુલનાત્મક વિચારધારા એ ખાસ કરીને આ વિષયમાં જ્યારે પ્રવેશ થાય છે, આ લાઈનમાં પ્રવેશ થાય છે ત્યારે અનેક વાતો સામે આવે છે, અને ઘણી વાતો આવે છે એમાં લગભગ બધી સારી વાતો જ સામે આવે છે, તો પણ એની તુલના કરવાનો એક પ્રકાર ઊભો થાય છે. અને એ તુલનાત્મક વિચારધારાને કારણે નિષ્કર્ષ ઉપર આવવાનું થાય છે, નિર્ણય ઉપર આવવાનું થાય છે, અને પોતાની જે લાઈન છે એ માણસ ચોકઆઉટ કરે છે, મારે હવે આ રસ્તે આ રીતે જવું, એ પૂછવાનો વિચાર હતો કે તુલનાત્મક વિચારધારાની પરિસ્થિતિ શું, એના ઉપરથી આગળનો જે વિષય છે એ પણ વધારે આપણે વિચારી શકીએ. એ જોરાજ તમે સ્પષ્ટ કરો. એક બીજો વિચાર પૂછવાનો એ આવ્યો કે તમે કહ્યું કે સાધના અને આરાધનામાં લાગી જાઓ છો, તો એ પરિણામની સ્થિતિ કેવા પ્રકારની છે, એ વાત સ્પષ્ટ થાય પછી એ વિષય ઉપર વધારે આપણે. નિર્મમત્વ ભાવથી સંસાર ભાવ અઘો અઘો કરે, અઘો કરે એટલે શું કે ગૌણ કરે, મોળો પાડે, નિરસ કરે. અઘોનો અર્થ ત્રણ કર્યો છે, ગૌણ કરે, મોળો પાડે અથવા નિરસ પણ કરે. એમાં શું છે કે જીવને અનેક પ્રકારના જે ઉદયના પરિણામ થાય છે એ બધા સંસાર ભાવ છે. એ સંસાર ભાવોને ખૂબ મુખ્યતા વર્તે છે જીવને, સંસારમાં સંસારી જીવને પોતાના પોતાને જેનો જે ઉદય હોય તે મહેલવાળાને મહેલ ને ઝૂંપડીવાળાને ઝૂંપડી, ગોરડીવાળાને ગોરડી અને મફલવાળાને મફલ, પણ પોતાનો જે ઉદય છે એની મુખ્યતા ઘણી છે જીવને. એ પહેલે તબક્કે પોતાપણું એમાં નથી, એટલે પોતાથી એ ભિન્ન છે, પોતાથી એ જુદું છે, એ રીતે એને ભિન્ન જાણીને એને ગૌણ કરે, મોળો પાડે, તિરસ કરે. કેવી રીતે તે કહેવામાં આવે છે એ રીત પણ પોતે બતાવે છે દીપસિંહજી, કે જે દ્રશ્યમાન છે તે બધું રૂપીને જળ છે, જે કાંઈ દેખાય છે અથવા પાંચ ઇન્દ્રિય દ્વારા અનુભવ ગોચર થાય છે તે બધા જળ પદાર્થો છે. પછી ભલે હવામાં સુગંધ હોય તો પણ એ જળ છે. દ્રશ્યમાન થાય છે એટલે એકલું આંખથી ન લેવું, પણ પાંચે ઇન્દ્રિયથી જે અનુભવ ગોચર થાય છે, શબ્દ ભલે દેખાતા નથી પણ કાને અથડાય છે, એટલે સૂક્ષ્મ સ્થૂળ છે, સ્થૂળ સૂક્ષ્મ છે, જે જળની અવસ્થાઓ છે એ બધું રૂપી અને જળ છે. તે બધું રૂપી અને જળ છે તેથી હું મમત્વ ન કરવો, કેમ કે હું આત્મા ચૈતન્ય સ્વરૂપી છું અને બાકીનું બધું જે કાંઈ અનુભવ ગોચર થાય છે પાંચ ઇન્દ્રિયના જ્ઞાન દ્વારા, પાંચ ઇન્દ્રિયના ઉપયોગ દ્વારા, તે બધું જળ અને રૂપી છે. જળ અને પોતે જળ નથી માટે એમાં મમત્વ ન કરવું. હવે તમારી ચર્ચાથી થોડીક વાત લઈએ કે ખરેખર તો આટલો જ સંક્ષેપ બહુ મોટી વાત છે કે આ આત્મા ચૈતન્ય સ્વરૂપી છે અથવા ભાવાત્મક પદાર્થ છે. ભાવાત્મક પદાર્થ કહો, ચૈતન્ય સ્વરૂપી કહો, જ્ઞાન સ્વરૂપી કહો, એક જ વાત છે. અને દેહાદી તે હું નથી, પણ દેહાદી તે હું નથી એમાં બધા જ પ્રકારના રૂપી પદાર્થો આવે છે, પણ એક એથી વધારે સૂક્ષ્મ વાક્ય છે કે રાગાદી પણ હું નથી. હવે અહીંયા શું એક થોડી વિચિત્ર કે વિકટ પરિસ્થિતિ છે કે રાગ ભાવ છે એ જીવ કરે છે અને એ ભાવાત્મક પહેલું છે, ભાવાત્મક પડખું છે. ભાવાત્મક પરિણામ તો ચૈતન્યને જ થાય, છતાં પણ રાગાદી છે એમાં મમત્વ કરતા મોટું નુકસાન છે. તો એને સામે જ્યારે દેહાદીથી ઉઠી જવું છે અને રાગાદીમાં પણ હું પણાથી ઉઠી જવું છે, એ બે બંને જગ્યાએથી ઉઠી જવું છે, તો હું પણ શેમાં કરવું કે જ્ઞાન સ્વરૂપી છું. એ વાત પહેલા એટલા માટે દીધી છે, આપણે આના નંબર બે ઉપર વાત આવી, બે નંબરના પાના ઉપર, કે જે આ જ્ઞાન નીચેનો પરિગ્રહ, જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે કે રાગમાં પોતાને જાણે છે, હું પણ કરે છે દેહમાં અને રાગમાં, તે આ જ્ઞાન નિજ વાનગી છે, અહીંથી જુદો પાડવો. હવે જે મોક્ષ માર્ગ રૂપ જે દશા છે અથવા ધર્મની જે દશા છે અથવા શુદ્ધ પરિણમન જે છે જેને આપણે કહીએ છીએ, એમાં પ્રધાન કાર્ય શ્રદ્ધા અને જ્ઞાનનું છે. શ્રદ્ધાનું કાર્ય હું પણ કરવાનું છે અને જ્ઞાનનું કાર્ય જે હું પણ રાગમાં ને દેહમાં થઈને મિથ્યા થઈ રહ્યું છે અથવા વિપરીત થઈ રહ્યું છે એને સમ્યક કરવાનું અથવા જુદું પાડીને પોતામાં લાવવાનું છે. એટલે ધર્મ થતા અથવા શુદ્ધતા થતા શ્રદ્ધા અને જ્ઞાનનું એક સાથે પરિણામ થાય છે. શાસ્ત્રકાર જે વાત કરશે કે કોઈ વક્તા જ્ઞાની વાત કરશે તો એને ક્રમથી કહેવું પડશે. જેમ આપણે પહેલાં જ્ઞાનની વાત કરી, હવે આ શ્રદ્ધાની વાત કરે છે, તેમ કદાચ કોઈ શ્રદ્ધાની પહેલાં વાત કરે અને પછી પણ જ્ઞાનની વાત કરે, એ સંભવિત છે. પણ છતાં પણ સમજનારે એમ સમજવાનું છે કે આમાં શ્રદ્ધા જ્ઞાનનું એક સાથે કામ થશે અને તે સુમેળવાળું થશે, એકતાવાળું. દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રે, એકપણે અને વિરુદ્ધ, જે કૃપાળુ દેવે મૂળ માર્ગમાં કહી. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની એકતા રે, એકપણે અને અવિરુદ્ધ. એ અવિરુદ્ધ એટલે શું છે કે બે એક જ જગ્યાએ કામ કરે, જુદી જુદી જગ્યાએ કામ ના કરે.
સાથે
જ્ઞાન રાગમાં સ્વપણું કરે અને શ્રદ્ધા કરે આત્મામાં કરે એમ નહીં બને, કે જ્ઞાન આત્મામાં કરે અને શ્રદ્ધા રાગમાં હું પણ કરે એમ પણ નહીં બને, એક જ જગ્યાએ કરે
એક સાથે.
એ રીતે બીજું શું છે કે જે સ્વરૂપ નિશ્ચયનો વિષય આપણે લીધો, ત્યાં સુધી આવવાની વાત છે. આ પ્રેક્ટિસથી, આ પ્રયોગથી ત્યાં સુધી આવવાની વાત છે કે જેથી જેવું ભગવંતોએ આત્મ સ્વરૂપ કહ્યું છે તેવું સ્વરૂપ પોતાના નિશ્ચયમાં આવે. અને એ નિશ્ચયમાં આવે પછી આગળની લાઈન બહુ સાફ છે. જ્યાં સુધી એ નિશ્ચયમાં ન આવે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો છે. શ્રદ્ધા જ્ઞાનમાં કે રાગાદી અને દેહાદી તે હું નથી, પણ જ્ઞાન સ્વરૂપી આત્મા તે હું છું. અને જ્ઞાન સ્વરૂપી ક્યાંથી, કે જે જ્ઞાન પ્રગટ થયેલું છે ત્યાંથી જ જ્ઞાન સ્વરૂપી પકડાય છે. એ રીતે એટલે અહીંયા આવી લીધું કે કેવી રીતે સંસાર ભાવને, સંસારનો ભાવ ગૌણ કરે, કે દૃશ્યમાન છે તે બધું રૂપી અને જળ છે, તેથી મહત્વ ન કરવું. સાથે કે જે બધું જળ તેમાં પોતાને માનતા સુખ શું, એવી રીતે શરીર જળ તેમાં મહત્વ ન કરવું. સાથે કે શરીરાદી જળ તેમાં પોતાને માનતા સુખ શું, આ દેહાત્મ બુદ્ધિથી જ ઉપાડી છે વાત એમણે. વળી રાગ, હવે આગળ ચાલે છે, વળી રાગ દ્વેષ મોહ ભાવ, અસાતા ભાવ, તૃષ્ણા ભાવ, વિશ્રામ ભાવ, તૃષ્ણા ભાવ, અવિશ્રામ ભાવ, અસ્થિર ભાવ, દુઃખ ભાવ, આકુળ ભાવ, ખેદ ભાવ, અજ્ઞાન ભાવ, અજ્ઞાન ભાવ છે. તેથી એ છે શું છે કે આ રાગ દ્વેષના લક્ષણો બધા બતાવ્યા, રાગ દ્વેષ અને મોહના લક્ષણો બતાવ્યા કે એમાં અસાતાપણું છે, એમાં તૃષ્ણાપણું છે, એમાં ક્યાંય વિશ્રામ જીવને મળતો નથી, ખરીને ઠામ થતો નથી, અસ્થિર રહે છે, દુઃખ એમાં થાય છે, આકુળતા થાય છે, ખેદ થાય છે, અને એ અજ્ઞાન ભાવ છે. તેથી એ છે, એમાં જ્ઞાન નથી એમ કીધું, જ્ઞાનથી એને જુદો પાડ્યો, માટે અજ્ઞાન ભાવ છે. તેથી એ છે, જેમ દેહમાં હું પણ એ છે એમ આ રાગ દ્વેષ અને મોહ ભાવ એટલે કોઈ પણ પ્રકારનો વિકારી ભાવ, વિવાહ ભાવ, તે અજ્ઞાન ભાવ છે, દુઃખ ભાવ છે, અને તે એ છે. હવે આત્મભાવની વાત કરે છે. આત્મભાવ, આત્મભાવ એટલે શું કે જ્ઞાન માત્ર ભાવ અહીંથી પકડાવે છે આત્માને. ક્યાંથી? જ્ઞાન માત્રથી આત્માને પકડાવે છે કે આત્મભાવ એટલે જ્ઞાન માત્ર ભાવ, એટલે કે શાંત ભાવ, પછી એમાં શાંતિ છે. જ્ઞાન માત્રથી જોતા શાંતિ છે, એ શાંત ભાવ છે. વિશ્રામ ભાવ છે એટલે ત્યાં ઠરી શકાય છે, એ સ્થિરતા ભાવ છે, એ સ્થિર રહે છે. અણાકુળ ભાવ છે, એમાં આનંદ ભાવ છે, એમાં તૃપ્તિ ભાવ છે, અને તે નિજ ભાવ છે, ઉપાધે છે, એ પોતાનો ભાવ છે, માટે ઉપાધે છે. આ રીતે પહેલાં પોતે જુદો પડે, જુદો પડ્યા પછી જે હું પણ છે એ દ્રઢ કરવું છે. જુદાપણું ન થાય તોય હું પણ તો જીમ કરે જ છે, પણ રાગાદી મોહભાવમાં અને દેહાદી પર પદાર્થમાં, એટલે હું પણ તો કરે જ છે, પણ એ હું પણ તો અત્યાર સુધી ઉલટું જ દ્રઢ કર્યું છે,
ઉલટું
દ્રઢ કર્યું. એટલે જ્ઞાન માત્ર ભાવથી આત્મભાવની અંદર હું પણ દ્રઢ કરવું, જો આટલી પ્રેક્ટિસ આવે તો આ પ્રેક્ટિસના પ્રથમ ફળશ્રુતિ રૂપે સ્વરૂપ નિશ્ચય આવે છે અને એ સ્વરૂપ નિશ્ચયની બીજી ફળશ્રુતિ રૂપે સ્વાનુભવને સમજાવે છે. બસ આટલી લાઈન આ ક્લિયર છે. આટલી લાઈન ક્લિયર થયા પછી કોઈ પણ વાત સામે આવશે તો એની સૂઝ આવી જશે. આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. ભલે શાસ્ત્ર વાંચ્યા હોય કે ભલે શાસ્ત્ર ન વાંચ્યા હોય, પણ જો આ એક કળા આવડી ગઈ, શ્રદ્ધા જ્ઞાનનું આત્માથી આત્મામાં સ્થાપન કરવાનું અને અનાત્મામાં ને જળ વિભાવ ભાવમાંથી ઉત્થાપન કરવાનું, તો એને બધા જ પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. એક ન્યાય કોઈ પ્રશ્ન એને અનસોલ્વ નથી રહેતો. એટલે આ ગ્રંથમાં ટૂંકામાં ટૂંકો વિષય, સાધનાનો વિષય લઈ લીધો છે, આરાધનાનો વિષય એકદમ શોર્ટકટ લીધો છે. આત્મ પરિણતિમાં આત્મા છે, આત્મ પરિણતિમાં આત્મા છે. હવે આત્મ પરિણતિ શું? કે જ્યાં પોતાપણું, જ્યાં સ્વપણું, પણ અહીંયા થોડી કઠિનતા શું લાગે છે કોઈ પણ મુમુક્ષુ જીવને, કે પોતાને એટલું બધું રાગમાં હુંપણું ને દેહાદીમાં હુંપણું સ્થપાઈ ચૂક્યું છે કે એમાં સ્વપણું નથી અને એક આત્મામાં જ્ઞાનમાં, જ્ઞાન માત્રમાં અથવા આત્મામાં સ્વપણું છે, એ વાત એને અપરિચિત છે, તદ્દન અજાણ છે, અને એકદમ જે પ્રેક્ટિસ ચાલી રહી છે એનાથી એથી ઉલટી પ્રેક્ટિસ છે, એથી ઉલટી પ્રેક્ટિસ છે. એટલે આ વિષય એને પોતાને કઠિન પડે છે. જેમ એકડો ઘૂંટવો પહેલાં કઠિન પડે એમાં એકડો છે. એટલે એકડો કેટલો સહેલો છે આપણે અત્યારે સમજી શકીએ છીએ, પણ પહેલી વખત એકડો ઘૂંટાયો જ્યારે આપણને ત્યારે
કેટલી જરૂર પણ અહીંયા જ પડે છે. સત્પુરુષની જરૂર પણ અહીંયા જ પડે છે. એકડો ઘૂંટાવાની શરૂઆત કરવા માટે જ જરૂર પડે છે.
એ જે એકડો ઘૂંટાવાની વાત છે એ જરા સૂક્ષ્મ એટલા માટે કે એની અંદર ઘણું જ અંતર અવલોકનથી વારંવાર જોવું પડે છે કે હું ક્યાં, હું રાગમાં ને દેહાદીમાં કે હું જ્ઞાનમાં, હું ક્યાં, હું ક્યાં એ જોવું પડે છે. એટલે વિચારવું પડે છે એમને, જોવું પડે છે એટલે વિચારવું પડે છે એમને, પણ જોવું પડે છે એટલે પોતાના અનુભવનું અવલોકન કરવું પડે છે કે હું ક્યાં. આ વિષય સમયસારમાં લીધો 70 ગાથા તો યાદ નથી, પણ ભાષા બહુ સરસ આવે છે. આચાર્ય દેવની જે ભાષા આવે છે એ બહુ સરસ આવે છે. પહેલો ભાગ છે, બીજો ભાગ કરતા આત્મા અને આશ્રવ તો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મ ન થાય છે. સૌ સર્વદર્શી એટલે સર્વજ્ઞ સર્વદર્શી એ રીતે બંધન કહે છે. આ જે વાત કરે છે એમાં 71માં જે શબ્દ પ્રયોગ છે 71માં છે, 69-70 વિશે શરૂ કર્યો છે. જે કહેવા માગુ છું એ શબ્દ પ્રયોગ 71માં છે કે આ જીવ જ્યારે આશ્રવોનું તેમજ આત્માતનું જાણે, વિશેષાંતર બે વચ્ચેનું વિશેષ અંતર જાણે, તદા બંધન નહીં તેને થતું. તો એમાં શું લીધું છે કે સ્વનું ભવન તે સ્વભાવ છે. સ્વનું ભવન એટલે હુંપણાનું ભવન. ક્યાંથી ટીકા શરૂ કરે છે? કે સ્વનું ભવન તે સ્વભાવ છે, માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, પરિણમનું જ્ઞાનનું થવું તે આત્મા છે, અને ક્રોધાદિનું થવું પરિણમનું તે ક્રોધાદિ અથવા અનાત્મા છે. સ્વનું ભવન ક્યાં થાય છે? આ અંતરવરૂપનો વિષય છે. સ્વપણે સ્વનું ભવન હું પણે ક્યાં થાય છે? અંતરવલોકન કરીને જ્યાં સુધી જ્ઞાનમાં હું પણ એવું માલુમ ન પડે ત્યાં સુધી ક્રોધાદિમાં હું પણ થઈ રહ્યું છે એ સમજાવવાની ભાગ્ય જરૂર છે. જીવને ખ્યાલ આવી જશે કે મને તો રાગમાં ને વિભાવમાં જ સ્વપ્ન ને દેહમાં જ સ્વપ્ન થઈ રહ્યું છે, આ મારું સ્વપ્ન છે, એ બધા દુઃખનું મૂળ છે અથવા સંસારનું કારણ છે, જન્મ મરણનું કારણ છે, પરિભ્રમણનું કારણ છે. એટલે સ્વનું ભવન તે સ્વભાવ છે, અને સ્વભાવ છે તે આત્મા છે. આચાર્ય મહારાજે વાતને કુતરા ખ્યાલ માંગી છે. એ વાત કરતા એમ કહે છે કે વળી જ્ઞાનનું જે થવું ને પરિણમવું એ જે આત્મા કહ્યું તે ક્રોધાદિકનું થવું કે પરિણમવું નથી. બે પરિણમન છે, એક ક્ષેત્રમાં છે, જીવના એક જ પ્રદેશોમાં છે, પણ જે જ્ઞાનનું થવું કે પરિણમવું છે તે ક્રોધાદિકનું થવું કે પરિણમવું નથી. હવે કેમ? કારણ આપે છે, લોજિક આપે છે પોતે. કારણ કે જ્ઞાનના થવામાં અથવા પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, એટલે કે હું પરિણમું છું, મારું અસ્તિત્વ છે ત્યાં, એમ પોતાનું જે પોતા પણ માલુમ પડે છે તેમ ક્રોધાદિક થતાં પણ માલુમ પડતા નથી. ત્યારે ક્રોધાદિક જે પરિણમે છે એમાં સ્વપણે ક્રોધાદિક થતાં માલુમ પડતા નથી. અથવા હવે એમ કહે છે કે ક્રોધાદિકનું જે થવું ને પરિણમવું છે તે જ્ઞાનનું પરિણમવું કે થવું નથી. કેમ? કે ક્રોધાદિક થવામાં જેમ ક્રોધાદિક થતાં માલુમ પડે છે હું પણે, તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. એટલે શું છે કે બે પરિસ્થિતિ સાથે નથી રહેતી કોઈ વખત. જ્યારે વિભાવમાં હું પણાનું સ્વપણાનું પરિણમન થાય છે ત્યારે જ્ઞાનમાં સ્વપણ થતું જ નથી, કોઈ જીવને થઈ શકતું જ નથી. જે જીવ જ્ઞાનમાં સ્વપણ અનુભવ કરે છે, હુંપણાનો અનુભવ કરે છે, એ ક્રોધાદિનો કરતા નહીં થાય, દેહાદિનો કરતા નહીં થાય. આ આખા કરતા કર્મ ને અધિકાર નું મૂળ અહીંયા મૂક્યું છે. પછી વિસ્તાર છે પ્રતિવાદ, આખો કરતા કર્મ અધિકાર નું મૂળ આ જગ્યાએ છે. જો અંતર અવલોકનમાં આ વસ્તુ જો જુદી પાડતા આવડે કે હું ક્યાં તો થયા જ કરે, પણ હું ક્યાં? દેહમાં ને રાગમાં, દેહમાં ને કોઈ વિભાવમાં કે જ્ઞાનમાં, બસ જુદું પડવા માટે જ્ઞાન સાધક છે. હું પણ જે શેરભેળ કરે છે પોતે રાગમાં ને દેહમાં, એને જુદું પડવા માટે જ્ઞાન સાધક છે. જ્ઞાનમાં હું પણ થયું એને ક્રોધમાં કે રાગાદિમાં નહીં થાય. જેને ક્રોધાદિમાં ને દેહાદિમાં હું પણ થાય છે એને જ્ઞાનમાં હું પણ થઈ શકતું નથી. અહીંયા બે જગ્યાએ માલુમ પડે છે એવા શબ્દો આવ્યા છે. વિચારમાં આવે છે, સમજવામાં આવે છે એમ નથી કહેતા આચાર્ય દેવ. આ પ્રેક્ટિકલ સાઈડ છે. અહીંયા માલુમ પડે છે એમ કહે છે, તને અનુભવ શું થાય છે? માલુમ પડવું એટલે તને અનુભવ શું થાય છે? તું તારા અનુભવને તપાસ. જો તને દેહમાં અને રાગાદિ વિભાવમાં હું પણ થયા જ કરે છે, એ તો તને અનાદિનું થાય છે અને એનાથી તો તું દુઃખી છો. કેમ કે જે તારું સ્વપદ નથી, જે તારી સત્તા નથી, ત્યાં તું સત્તા જમાવા જાય છે. જ્યાં સત્તા નથી ત્યાં સત્તા જમાવી છે. આકૃતા સિવાય બીજું કાંઈ નહીં હાથમાં આવે, આકૃતા જ નહીં થાય. એટલે એ ભૂલ સુધારવા માટે તું જ્ઞાનમાં હું પણ, જ્ઞાનમાં ખરેખર તો બીજું શું છે, તો વસ્તુ સ્થિતિએ પણ સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો વસ્તુ સ્થિતિએ પણ આત્માનું અસ્તિત્વ જ્ઞાનમાં છે, આત્માનું અસ્તિત્વ ક્રોધાદિ કે દેહમાં નથી. આ વસ્તુ સ્થિતિ છે. હવે આત્માનું અસ્તિત્વ ક્રોધાદિ રાગાદિ કે દેહાદિમાં નહીં હોવા છતાં ત્યાં જે પોતાને હું પણ અનુભવાય છે આ મિથ્યા ભાવ છે, આ અજ્ઞાન છે, આ સંસાર છે જીવ, અહીંથી સંસાર શરૂ થાય છે. મૂળિયું સંસાર પણ આ છે, દુઃખનું મૂળિયું પણ આ જ છે. જ્યારે આચાર્ય કહો, જ્ઞાની પુરુષ કહો, સત્પુરુષ કહો, એ એમ કહે છે કે આ તારી ભૂલ છે, ભલે તને અનુભવમાં આવે છે પણ તારી ભૂલ છે, અમે તને કહીએ છીએ કે તારી ભૂલ છે, અને તું તો જ્ઞાન સ્વરૂપે જ્ઞાન માત્રપણે છો. ત્યારે પોતે પોતાના અંતરવલોકનમાં હું પણ ક્યાં થાય છે એ જો મધ્યસ્થ થઈને જિજ્ઞાસા વૃત્તિએ કહે છે એટલે માની લેવું એમ નહીં, પણ મધ્યસ્થ થઈને જિજ્ઞાસા વૃત્તિએ તપાસ કરે અંતરવલોકનમાં, તો જ્ઞાનમાં હું પણ માલુમ પડશે એમ આચાર્ય મહારાજ કહે છે. જ્ઞાનમાં હું પણ માલુમ પડશે, જે દી જ્ઞાનમાં હું પણ માલુમ પડશે તે દિવસથી ભેદ જ્ઞાન શરૂ થશે. અને એ ભેદ જ્ઞાન એક જ વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. આ તાત્વિક જે વાત છે આ વિષયની આટલી છે.
આટલા માટે આટલું સમજવા માટે શાસ્ત્રો કેટલા વાંચવું જરૂરી છે?
બસ મૂળ આવા વિષયના શાસ્ત્રો હોય, એટલા શાસ્ત્રો વાંચે તો પોતાને દ્રઢતા થાય, બીજા શાસ્ત્રો વાંચવાની કોઈ જરૂર નથી, બીજા શાસ્ત્રો વાંચવાની આવશ્યકતા નથી. જેમાં આવા ભેદ જ્ઞાન, જેમ કે સમય સારા જે શાસ્ત્ર છે, અનુભવ પ્રકાશ છે, શું ઉપરમાં શું આવે છે પોતાની શૈલીમાં, આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે,
શું જ આવે છે?
આટલું જેને આવડ્યું એને બધું આવડ્યું, આટલું ન આવડ્યું એને કઈ ના આવડ્યું. આ સીધી સીધી સાધી વાત છે. મેં તો પેલું કૃપાળુ દેવ નું ગ્રંથ વાંચ્યો છે, તો એટલી વાત પહેલી વહેલી લક્ષ્ય ઉપર આવી છે સમજણમાં. હું હજી તો સમજણમાં, પ્રયોગની વાત નથી કરું, કે જ્યારે આ પુરુષ એમ કહે છે કે તું જ્ઞાન સ્વરૂપી છું અને રાગાદીને દેહાદી સ્વરૂપી નથી, મેં પહેલો વહેલો મારા અનુભવને તપાસ્યા કે મને તો એવું થતું નથી, મને તો દેહમાં હું પણ થાય છે ને મને તો રાગમાં હું પણ થાય છે, તેના ઉપર વિશ્વાસ હતો. કુદરતી શું થયું, એમનો એમના કથનોમાં વિશ્વાસ આવ્યો, કુદરતી કહીએ. એ જે વિશ્વાસ આવ્યો કે કહેનાર છે એ પ્રમાણિક છે, ત્યારે એમ થયું કે જે રાગાદીમાં અને દેહાદીમાં હું પણ અનુભવાય છે એનો સત્પુરુષ ના પાડે છે, તારું સ્વરૂપ જ નથી એવું, તારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એટલું છે. જ્ઞાન સ્વરૂપી છો હોય ત્રણેય વાત તો મોજૂદ છે, દેહ મોજૂદ છે, રાગ મોજૂદ છે અને જ્ઞાન પણ મોજૂદ છે, ત્રણેય હયાત છે. હવે બેમાં તો હું પણ થઈ રહ્યું છે એને સત્પુરુષ ના પાડે છે, અને જ્ઞાન સ્વરૂપી તું છો પણ એવો તો અનુભવ થતો નથી અત્યારે. તો આ જે સત્પુરુષ કહે છે એ વાત મારે કરવાની છે, જે હું કરું છું એ વાત મારે છોડવાની છે. આટલો સંક્ષેપ પહેલા વિચાર્યો, પછી પ્રેક્ટિસ શરૂ કરી કે જ્ઞાનમાં શું આવે છે, મારામાં શું આવે છે અને શું નથી આવતું. કારણ કે પ્રસંગ તો અરબના, શોભના, બીજા અનેક પ્રસંગો વિના કરે છે. આત્મામાં શું આવે છે, જ્ઞાનમાં શું આવે છે, જ્ઞાન તે આત્મા કહે, જ્ઞાનમાં શું, સતત જ્ઞાનનું અવલોકન જ્ઞાન પોતે જ કર્યા કરે. જે સત્પુરુષ કહે છે એની પ્રતિતિ આવશે, વિશ્વાસ આવશે. અવલોકનથી પહેલો વિશ્વાસ જે આવશે એ વિચારથી કે સમજથી આવે છે, એના કરતાં જુદી જાતનો વિશ્વાસ આવે છે. અને એ જે વિશ્વાસ છે એ વિશ્વાસના બળે જીવ પોતાનો પ્રયોગ આગળ ચલાવે આવશે, આગળ આગળના બધા કામ થવા લાગે છે, પછી કાંઈ સવાલ નથી. પણ પાયાની જે વાત છે એ આ છે કે આત્મભાવ અને અન્ય ભાવ આ બે વાત સમજમાં આવી જોઈએ અને અવલોકનથી સમજમાં આવી. બીજી કોઈ રીતે પાછું વિચારવું એ બધું પોપટિયા જ્ઞાન જેવું થઈ જાય છે આગળ જતા. ત્યારે આ છે અનુભવ પદ્ધતિ વિષયથી અવલોકન છે. એટલે માલુમ પડે છે, માલુમ પડે છે એવો શબ્દ લીધો છે.
અવલોકન કરતા અવલોકન કર્યા
પહેલો તો પ્રયોગ થયો મને ઠંડી નો હતો. સવારે જતો હતો સાથે બેસીને એ ગ્રંથ વાંચતો હતો, એમાં એ પ્રયોગ થયો કે આ ઠંડીનો સ્પર્શ છે કે નહીં જ્ઞાન ને. જ્ઞાન જ્ઞાનમાં ઠંડી આવે છે કે નહીં, ઠંડી લાગે છે કે ઠંડી જણાય છે, ઠંડી છે વાતાવરણમાં એ જણાય છે. ક્યાં ક્યાં ઠંડી છે? વાતાવરણમાં છે, મારા જ્ઞાનમાં નહીં. બસ તપાસવું પડે છે, જ્ઞાનને તપાસવું પડે છે. જો દેહાદીમાં હું ગણું થશે તો મને ઠંડી લાગે છે એમાં એવા વગર રહેશે નહીં. જ્ઞાન જોતા ઠંડાપણા રહે જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાન છે. કેમ કે જળ ચૈતન્યની ભિન્નતા એટલી બધી છે કે એકબીજાને સ્પષ્ટતા નથી. આ જે જાણે છે એમાં એકત્વ કરે છે એ મોટી ભૂલ છે. બાકી ખરેખર તો બે વચ્ચે એટલો મોટો વસ્તુતા એ તફાવત છે કે એકમાં બીજાનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, સદંતર અભાવ છે, લેવા કે દેવા કાય. એટલે એ પ્રયોગ સતત ચાલુ રાખવો જોઈએ. એ બધો ફેંસલો થાય છે.
જીવની સત્તા નથી ત્યાં જીવ સત્તા જમાવા જાય છે ત્યારે આકુલતા થાય છે. જીવની સત્તા નથી ત્યાં જીવ સત્તા જમાવા જાય છે ત્યારે આકુલતા થાય છે.
ત્યાં માર ખાય છે, આકુલતા થાય છે. એટલે શું થાય છે? જેમ દરવાજો હોય ને જાય તો ઠીક છે, પણ ભીંતમાંથી જવાની મહેનત કરો તો શું થાય? નીમડું થાય, માથું ભટકાય છે. તો એમ જ્યાં એનો અધિકાર નથી, જ્યાં પ્રવેશ કરી શકતો નથી, ત્યાં પ્રવેશ કરવાની મહેનત કરે તો દુઃખનું નીમડું થાય છે, બીજું પીડા થાય, બીજું શું થાય? આગળ થશે. આ સીધી સાદી વાત છે.
પ્રયાસ
કરે ત્યાં સુધી હજી કઈક ઠીક છે, પણ ડુગર દેખાય છે ને એમાંથી એને અમારું જવું છે. ક્યાંથી જવાનો હતો? એવડી મોટી શિલાઓ છે, ડુંગરમાંથી જવું છે. એક પદાર્થમાં હું પણ નથી કરતો, શરીરે મારું, કુંભીઓ મારા, દુકાન મારી, રૂપિયા મારા, આબરું મારી, ફલાણું મારું, મારો 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 મારું, ગંજના ગંજ ખડકી નાખ્યા, મોટો પર્વત ખડક્યા છે.
એક ભાવ અંદર નહીં આવે, એક અંદર ભાવ નહીં આવે પોતામાં, એક મારા પણ અંદરમાં નહીં આવે, ખાલી મારા પણ જ કરતો.
ત્યાં કર્યા જ કર્યું છે, એ જ કર્યો છે અનંતકાળથી. હવે પાછો વળવાની વાત છે. આત્મ પરિણતિમાં આત્મા છે, બહુ સરસ વચન છે. આજે આ એમની જે શૈલી છે એ શૈલી અસાધારણ સુંદર શૈલી છે. આત્મ પરિણતિમાં આત્મા છે, જે શ્રીમદજી એમ કહે છે કે આ આત્મભાવ અને આ અન્ય ભાવ, બે ભાવ. અન્ય ભાવમાં આત્મા નથી, આત્મભાવમાં આત્મા છે. આત્મભાવ કયો? કે આત્મા પરિણતિ કયો? તો દરેક જ્ઞાનીના ભેડો જુદા જુદા છે, ભાવ એક જ છે. આત્મ પરિણતિમાં આત્મા છે. હું છું એવી પરિણતિ આત્મા પ્રગટે, પ્રગટે એટલે અનુભવ ગોચર થાય. જે આત્મભાવ છે એમાં આત્મા છે, અને આત્મા છે ત્યાં હું પણ કરે, હું છું એવું હું પણ કરે, કથા પણ કરે, સ્વ પણ કરે, એટલે અનુભવ ગોચર થાય, આત્મા અનુભવમાં આવે. એ 733માં એ વાત લીધી. બે બોલ કયા હતા ને? 1304
733
નહીં યાદ એ કુદરતી અનુભવ પ્રકાશ ઉપરના પ્રવચનમાંથી ખેંચેલો વાત છે. 733 એટલે જે ગ્રંથ આપણે વાંચીએ છીએ એના ઉપર ગુરુદેવનું પ્રવચન છે. ગુરુદેવના પ્રવચનો તો ગુજરાતીમાં થતા ને, પછી હિન્દી તો અનુવાદ કરાવવો પડતો, બાકી બધા પ્રવચનો ગુજરાતીમાં થયા છે. પરગ્રહ તરફની વૃત્તિ આત્મા નથી, શું કહે છે ગુરુદેવ? પરગ્રહ તરફની વૃત્તિ છે તે આત્મા નથી. પછી શું હોય કે અશુભ હોય તે આત્મા જ નથી, વિભાવ છે ને. એટલે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. સ્વપણે જ્ઞાન તે આત્મા છે. ક્યારે? કે સ્વપણું એમાં હું પણ આવે તો તે આત્મા છે, નહીતર હું પણ પર તરફની વૃત્તિમાં શુભાશુભ ભાવમાં જ હું પણ થશે તો તે આત્મા નથી. સત્પુરુષ ના પાડે છે, જ્ઞાની પુરુષ ના પાડે છે, સ્ત્રી ગુરુ ચોખ્ખે એને ના પાડે છે, એને એ આત્મા જ નથી. તો આત્મા નથી એને આત્મા માનીશ, તારે રખડવું હોય તો રખે, સંસારમાં બીજું કઈ કારણ નથી. બાકી સ્વપણે અનુભવાતું જ્ઞાન આત્મા છે. અને આ સ્વસંવેદનની કળા છે. આ સ્વાનુભવમાં જે સ્વસંવેદન થાય એ જ્ઞાનમાં હું પણ કરવું, તે જ એક સ્વસંવેદનની કળા છે. સ્વસંવેદનની કળા છે એમ નહીં, એમ કહે છે કે તે મોક્ષની કળા છે, તે આત્માના અનુભવની કળા છે, અને તે જ સાચી કળા છે. આટલા શબ્દો વાપરે છે ગુરુ, તેનો વારંવાર અભ્યાસ કરવા જેવો છે. એટલે વારંવાર તે ભૂલવા જેવું છે, તેનો પ્રયત્ન કરવા જેવો છે. દુઃખથી છૂટવું હોય અને સુખી થવું હોય તો આ રીતે પરભાવથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવો છે.
આ સાથે સાથે નુકસાન એવું થાય છે કે જો પોતાની સાથે અનુભવને લગાવતો નથી, જે એક સમય પૂરતું એક સમયે પરમ અનુભવ ચાલુ રહે છે અંજારમાં, એટલે એટલે એ સમયે માર ખાય છે. જેટલા સમય સુધી પોતાની સાથે અનુભવ લગાવે એટલું પોતાનું, બાકી બધું બાદ રહે છે.
આ પ્રયત્ન ચાલુ રાખ, આ પ્રયત્ન ચાલુ રાખતા કેવળ જ્ઞાનમાં જે શુદ્ધ આત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ જણાયું છે એનો સ્વરૂપ નિશ્ચય થવાનો અવસર આવે છે. વેદ જ્ઞાનથી સ્વરૂપ નિશ્ચય થાય છે અને વેદ જ્ઞાનથી સ્વસંવેદન થાય છે. એ જ વેદ જ્ઞાનથી આગળ વધીને મોક્ષ પર્યંતની દશા થાય છે. જે બીજી કોઈ કાર્ય પદ્ધતિની રીત નથી, જે વિધિ ગણો આ એક જ છે. પણ વિધિની મુખ્યતાથી વાત છે, અથવા પૂર્વ ભૂમિકાની યથાર્થતા કેવી હોય છે એની વાત છે. એમાં તો શું છે કે સ્વરૂપ નિશ્ચય થયા પહેલા 304માં સ્વરૂપ નિશ્ચય થયા પછી જે પુરુષાર્થનો પ્રયોગ ચાલે છે, હું આવો મહાન પદાર્થ, સહજાત્મ સ્વરૂપ છે હું આવો મહાન પદાર્થ, એના અવલંબન માટેનું જે જોર એની ધૂન અને એના ફળ સ્વરૂપે જે સ્વાનુભવ, એ વાત 304માં. સમ્યક દર્શન થાય છે તો કેવી રીતે થાય? જો આસાન ન હોય તો કેવી રીતે થાય? આસાન હોય તો થાય ને. એને તો આપણે એક જોયું કે વાંદરા પાણી આવી રીતે પીએ છે, માણસની જેમ નથી પીતા, ઊંડીમાં મડું નાખીને પીએ છે. ભાઈ જેને ગ્લાસ આપ્યો, મેં કહ્યું જરા ગ્લાસ આપો તો આપણે જે આપણે નકલ કરે છે તો ન કરી, ગ્લાસમાં પાણી ભરીને મૂકજો, ગ્લાસમાં મડું નાખ, ગ્લાસ હાથમાં લઈને પીવાને બદલે મડું ત્યાં નાખ. એટલે અમે આપણે ગ્લાસમાં જ મડું નાખીએ છીએ પણ હાથમાં પકડીએ છીએ, એના બદલે એને હાથમાં પકડવાને બદલે આખું શરીર નમાયું, ગ્લાસ ઊંચો લેવાને બદલે શરીર નમાયું, બાકી તો ગ્લાસમાં જ મળવું પાણી પીવું હોય તો જ્યાં પાણી હોય ત્યાં જ મોટું લઈ જવું પડે, બીજો તો કોઈ ઉપાય નથી. પછી કુંડી હોય કે ગ્લાસ હોય. પણ શું કહેવું છે કે એટલો ઓછો ક્ષયોક્ષમ છે કે ગ્લાસ મારે ઉપાડીને મોઢે લેવો જોઈએ એ વધારે અનુકૂળ. એટલો ખ્યાલ ત્યાં તિર્યંચ દશામાં જ્ઞાન એટલું ઘટી જાય છે. એને પણ જ્યારે આત્મભાવ ને અન્ય ભાવનું જ્યારે અંદર ખબર પડે છે ત્યારે એ સમય જ્ઞાન પામે છે, સમય દર્શન પામે છે, જ્ઞાન પામે છે. એમ પ્રયોજન ની ખબર છે, પાણી પીવું એની એને ખબર છે, પ્રયોજન ની ખબર છે. પ્રયોજન બુદ્ધિમાં જેનો બુદ્ધિ કામ કરે છે, તીક્ષ્ણ બુદ્ધિ, એ ભૂલતો નથી. મોક્ષની ભૂમિકામાં ભલે ગમે તે પુસ્તક વાંચવામાં આવે કે ગમે તે વક્તાનું શ્રવણ સામે આવે, પણ પોતાના પ્રયોજન સાથે મેળ ખાય છે કે નહીં એટલું જે તપાસે એ ક્યાંય ફસાય નહીં. પોતાના પ્રયોજન સાથે મેળ ન ખાય એટલે છોડી દઈએ, ચાલો આને જવા દો, આનું આમાં કાંઈ આપણું કામ નથી, અહીંયા આપણું કામ નથી, અહીંયા આપણું કામ નથી. કેમ કે પોતાના પ્રયોજનની પુષ્ટિ નથી મળતી. જે પોતાનું પ્રયોજન છે એને પોષણ મળે ત્યાં આપોઆપ જ જીવને કહેવું નહીં પડે કે તું અહીંયા આવે, તારે આવવાની જરૂર છે. એને ખેંચાણ જ રહેશે, એને એ એક જાતનો અલૌકિક પ્રેમ જ ઉત્પન્ન થાય છે. અને જ્યાં પ્રયોજન સિદ્ધથી મેળ નથી ખાતો એની પછી માથાકૂટમાં શું કરવા ઉતરે, નકામો સમય બગડવા જેવો થાય. આવી રીતે સત્સંગ અને અસત્સંગનો બાયફર્કેશન વહેંચણી મોક્ષનું જીવ કરી શકે છે.
અમારે સાહેબ બીજી ફાયદો એવો થાય છે આની અંદર, જ્યારે આપ ઊંધું બોલતા હો કંઈ પણ મારા એટલે પોતાની કરેલી કોઈ પણ ક્રિયા પ્રક્રિયાથી જે ઊંધું બોલતો હોય એ સમયે પોતે સાચો છે એવું દ્રઢ થતું જાય અને પોતાને ઓટોમેટિકલી એટલે એ વખતે એનું દ્રઢીકરણ એ વખતે પણ ચાલુ રહેતું હોય છે.
બુદ્ધિમાં ગડમથલ થતા અટપટી વાતમાં ભૂલ થઈ જાય સમજવામાં. તપાસણી એક એવી ચીજ છે ને અનુભવ પદ્ધતિ કે પોતાની મેળવણી કરે એટલે વાંધો આવે, મેળવણી કરતા વાંધો. આત્મા ક્યાંય દૂર નથી એમ કે છે. જો પેલા શું આગળ કહ્યું કે ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે, તો જાણરૂપ વસ્તુ ત્યાં છે એને જાણવું છે ને, જાણરૂપ વસ્તુ તે આત્મા છે. ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે, હવે ત્યાં જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું, અહીંયા શ્રદ્ધાની પ્રધાનતાથી કહે છે કે આત્મપરિણતિમાં આત્મા છે, હું છું એવી પરિણતિ, હું પણ થાય તે આત્મપણ, હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. હું પણ થાય ક્યાં, જો તને ક્યાં હું પણ થાય, તારા ચૈતન્યમાં હું પણ થશે, વિભાવમાં હું પણ નહીં, દેહમાં હું પણ નહીં. એ રીતે આત્મામાં પોતામાં પરિણતિ આવી, હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું છું શ્રદ્ધા પ્રધાન વાત છે, દર્શન પ્રધાન વાત છે. હું છું એવી એવા હુંપણાની, હું છું પણાની જે માન્યતા તે સ્વપદનું સાધન છે, તે સ્વસત્તાને ગ્રહણ કરવાનું સાધન છે. અહીંયા શ્રદ્ધાને સાધન કહ્યું, ખુલ્લાપણાએ જ્ઞાનને સાધન કહ્યું, અને બંને એક સાથે એક પણ એને અવિરુદ્ધ વર્તે છે. જ્યારે પોતાના સ્વકાર્યની સંપન્નતા થાય છે ત્યારે બે એક સાથે કામ કરે છે. બેમાંથી એક જ કામ કરે ને એક ન કામ કરે એ વાત બરાબર નથી, અથવા એ ભૂલવાળી વાત છે. બંને સાથે જ ચાલે છે. હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું પરિણામ તો હું કહું છું, અથવા હું કરું છું હું પરિણામ તો, એ હું પરિણામો એ સ્વપદની આસ્તિક્યતા કરી એટલે શ્રદ્ધા કરી, નિજ સત્તાને ગ્રહણ કરી, હું ભાવ વડે પોતાની નિજ સત્તાને ગ્રહણ કરી એમ કહો, નિજ સત્તાને વેદી એમ કહો, નિજ સત્તાનો અનુભવ કરો એમ કહો. સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં. આ યોગ્ય સ્થાન છે, સ્વપદનું આ યોગ્ય સ્થાન છે. એ યોગ્ય સ્થાન વિના સ્વપ્ત પરિણામ હોય ને. કાય ચેષ્ટા છે ત્યાં નથી, હવે શું હવે નાસ્તિક ઉપાડે છે કે જ્યાં સ્વપ્ત પરિણામનું યોગ્ય સ્થાન છે ત્યાં શું છે કે ત્યાં કાય ચેષ્ટા નથી, ત્યાં વચન ઉચ્ચારણા નથી, ત્યાં મન મનનું ચિંતવન પણ ત્યાં નથી, મનનું ચિંતવન ત્યાં નથી. આત્મપદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરવો. આવી રીતે વિવેક કરવો એટલે જુદો પાડવો, મન વચન અને કાયાથી આત્માને જુદો પાડી દેવો. આ શ્રદ્ધાથી કેમ જુદો પાડવો, ઓલા પણ જ્ઞાન લક્ષણથી કેમ જુદો પાડવો, એ બે વાત ક્રમથી કરી. પરિણમનમાં એક સાથે બે ગુણ કામ કરે છે, કેમ કે પરિણમન તો એક સાથે બધા ગુણોનું છે ને
સાથે,
એટલે પરિણમનમાં બે ગુણ એક સાથે કામ કરે છે કહેવામાં આ ક્રમ પડે છે. પરિણમનમાં એક સાથે બધા ગુણ કામ કરે છે. કાય ચેષ્ટા છે ત્યાં નથી, છે નહીં એનું નામ નથી, એમ છે ત્યાં, એટલે કાય ચેષ્ટા કાય ચેષ્ટામાં છે ત્યાં નથી. ક્યાં? હું પરિણામો એ જ્યાં સ્વપ્ની અસ્તિત્વતા કરે સ્વસત્તામાં ત્યાં નથી. કાય ચેષ્ટા કાય ચેષ્ટામાં છે, વચન ઉચ્ચારણા વચન ઉચ્ચારણામાં છે, પણ મારામાં નથી. જ્યાં મને હું પણ થાય છે એવું જે મારું સ્વપદ છે ત્યાં નથી. દેહપદમાં દેહ છે, દેહપદમાં આત્મપદ નથી, એમ એવું છે. આ આ ગ્રંથ એવો છે ને કે તમે એકાંતમાં મનનથી વાંચો ને તો તમને એનો રસ ચડે એવો વિષય છે. વિષય જે કહેવા માંગે છે એ વિષયનો રસ ચડે એવો એવો ગ્રંથ છે. એમાંય તે પછી મૂળ સ્વરૂપની વાત આવે છે ને ત્યારે ખૂબ મહિમા કરે છે. એ તો બહુ રસ્તે પોતે કરે છે, શું એ ઘણો એમનો રસ છે.